સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 216, પ્રસારણ તારીખ 21 એપ્રિલ 2011. થોડા દિવસ ભેજવાળું વાતાવરણ અને બપોરની બેફામ ગરમી વચ્ચે ચોમાસુ પાકોની તૈયારી કરી રહેલા મિત્રોને નમસ્કાર.
રે ઉમાબેન, હું તો મહિનાથી જમીન ખેડવામાં ને એને તપવા દીધા પછી હઠીલા નિંદામણમાં ગ્લાયફોસેટ ફાંટવામાં જ પડ્યો છું. બોલો
મહેશભાઈ. મહેશભાઈ, હવે એક તો હું જમીન નકામી પડી રહેવા દેવાનું પોહાઈ મજ નથી. હવે આપણે ન્યાય ઇઝરાયલ જેવું કરવું જ પડશે કે તહુએ તહુ જમીનમાં કાંઈક ને કાંઈક ઉગાડવાનું અને ચોમાહામાં વરસાદના એક કે એક ટીપાને જમીનમાં ઉતારવાનું કામ હવે ઉપાડવું જ પડશે.
હા, તેમાંથી વધારેમાં વધારે ઉત્પાદન મળે એવા પ્રયત્નો કરવા જોઈએ દાનસંગભાઈ.
આ એમાં અમે ખેડૂત તો બીજું હું કરી શકવાના છે? હે, આ DSC ને સજ્જતા સંઘની સલાહ માનીને માનો કે ખેતર ચોખ્ખા કરી નાખવી, ખાતર ને પાણી માપે માપે દઈએ ખરા, ને બીજી કાળજી લઈ, પણ જમીન એની શક્તિ કરતા તો બાપડી વધારે ઉપજ નથી દઈ શકવાની ને.
પણ આપણે જમીનની ઉપજ આપવાની શક્તિ વધારીએ તો
ઉપજ વધે. પણ ઉમાબેન, અમારે ભાયલમાં અને આમ ઉત્તર ગુજરાતમાં કે આ વસલાપટ્ટામાં અમુક જમીન તો ખારાશ વાળી જ છે, એને સુધારવાનું અઘરું છે.
દાનસંગભાઈ, હવે તો દરિયાકાંઠાની જમીનમાં આવું થવા માંડ્યું છે. હાચું છું, બી વાવો તો હરખા ઉગે નહીં, જમીનની ચકાસણી કરાવો ને તો માલિપા પોષક તત્વો ની જછત હોય. બોલો.
અને એક વાર પાણી ભરાણા પછી જટ નીતરે નહીં, પાક ઉગ્યો હોય તો ઈ વધે જ નહીં, વળી હુકાઈ ગયા પછી થઈ જાય લોઢા જેવી કઠણ. એમાં ઓલું શું કે છે, સજીવ
જૈવિક.
હા, ઈ જૈવિક ખાતર દેવી તો એ ખાસ ફેર ન પડે.
દાનસંગભાઈ, ખારાશ વાળી કે ભાસ્મિક એટલે કે રાખ જેવી ચીકણી જમીનમાં આ બધી જ ખામીઓ જોવા મળે, અને એટલે તો ખેતીના જયારે બીજા ખાસ કામો ન હોય ત્યારે આપણે જમીન સુધારવાની જ વાત કરીએ છીએ, જેને કહીએ છીએ જમીન સુધારો ઉત્પાદન વધારો.
આ તમારી હંધી વાત સાચી, પણ આ હમણાં તમે જે વાત કરી એવી જમીનમાં નથી પાણી જાતું કે નથી હવા જાતી, એમાં એનો સુધારો કરવો કેમ કરીને?
મહેશભાઈ, ફળદ્રુપતા અને ઉત્પાદકતા ફરી પાછી વધારવા ચાર જ ઉપાય કરવાના છે. કેટલા?
મને લાગે છે કે હૌ પહેલો ઉપાય તો જમીનમાં ખાર ભેગો થતો અટકાવવાનો જ છે.
બિલકુલ સાચું દાનસંગભાઈ, અને જમીનની ખારાશ ઘટાડવા બને ત્યાં સુધી મીઠા પાણીથી સિંચાઈ કરીએ, ખેતીમાં જમીન સુધારકોનો ઉપયોગ કરીએ અને જમીનનું બંધારણ સુધારીએ, એટલે આપોઆપ આપણી ધરતી માતા પૂરી તાકાતથી ઉપજ આપવા માંડશે.
એટલે તમે એમ કહેવા માંગો છો કે વરહો વરહ લીલો પડવાશ કરવો ને ગળત્યા ખાતરનું પ્રમાણ વધારતા જવું?
એ તો ખરા જ, પણ સાથે ચીરોડી એટલે કે જીપ્સમનો પણ ઉપયોગ કરીએ તો જમીનનું બંધારણ ઝડપથી સુધારી શકાય છે.
હા હા, મળું યાદ આવ્યું ખરું. આપણી સરકારી કંપની GSFC વાળા કઈક બીજી જાતનું જીપ્સમ બનાવે છે ખરા?
હા, એ છે ફોસ્ફો જીપ્સમ. એટલે કે કેલ્શિયમ અને ફોસ્ફરસ નું સંયોજન કરીને તૈયાર કરેલું જીપ્સમ.
વાહ,
એટલે એમાંથી જમીનમાં ફોસ્ફરસ હોત વધે એમ?
હા, તો સાથે સલ્ફર પણ ખરો, એટલે તેલી બિયાના પાકોની ગુણવત્તા અને તેલની ટકાવારી પણ વધે, કેલ્શિયમ છોડના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે અને ફોસ્ફરસ મૂળના વિકાસ તથા ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. મહેશભાઈ,
તો આજે વિગતે વાત કરો કે આ જીપ્સમ કેટલું દેવું ને કઈ રીતે દેવું?
હા સાંભળો,
આ હું તો ભેળો ભેળો લખતો છું અને હંધાય ખેડૂત ભાઈ બહેનોને કહું છું કે તમે લખી જ રાખજો.
અને આજે જો ચૂકી જાઓ તો પછી અવાજ ઓટલાનો ફોન નંબર 0 79 30 14 2000 જોડીને આખી વાત ધ્યાનથી સાંભળીને લખી લેજો. હા ઉમાબેન, હવે ઈ કયો કે જીપ્સમનું પ્રમાણ કેટલું રાખવાનું?
હા દાનસંગભાઈ, જો સૌથી પહેલો અને અગત્યનો આ સવાલ છે જે તમે કર્યો, આ સામાન્ય રીતે એક એકરમાં 1 થી 1.5 ટન એટલે કે 1 એકરે 1,000 થી 1,500 કિલોગ્રામ જીપ્સમની જરૂર પડે છે. પણ બને ત્યાં સુધી જમીન ચકાસણી રિપોર્ટના આધારે ભલામણ જેટલું જીપ્સમ આપીએ એ વધુ સારું છે.
હવે ઈ કહી દો કે જીપ્સમ દેવું ક્યારે જોઈ?
મહેશભાઈ, અત્યારે એટલે કે જમીન તૈયાર કરતા પહેલા જો જીપ્સમ આપીએ તો સૂર્યપ્રકાશમાં રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને છે.
અને દેવાનું કઈ રીતે? આપણે વિલાયતી ખાતર જેવી છે એ રીતે?
ના, રાસાયણિક ખાતરોની જેમ જીપ્સમ ખાલી ચાસમાં કે જમીનમાં ઊંડે નહીં જ આપવાનું દાનસંગભાઈ. એના બદલે આખા ખેતરમાં એક સરખું છાંટી દેવાનું, પછી કળિયું કે દંતાળ ફેરવીને જમીનના ઉપલા પડમાં ભેળવી દેવાનું.
બરાબર
દાનસંગભાઈ, જીપ્સમને જમીનમાં વધુ પડતું ઊંડું ભેળવવાથી એની અસરકારકતા ઓછી થઈ જાય છે,
સમજ્યા? હવે ઈ કયો કે જીપ્સમ દેવાથી ખેતીમાં ફાયદો શું થાય?
લો ભલા માણસ, જીપ્સમના ફાયદા એક નહીં અનેક છે.
પહેલો ફાયદો તો ઈ જ છે કે જમીનની ખારાશ ઘટે.
હા, એટલે કે ક્ષાર વાળું પાણી નીતરી ગયા પછી જમીનની અમ્લતા પીએચ આંક નીચે ઉતરે છે.
એટલે જમીનની પ્રત સુધરવાની છે, રે ભરભરી તો ખેતી કામની ફાવે કારી.
હા,
અને પોચી જમીનમાં બિયારણનો ઉગાવો હારો જ થવાનો છે.
એટલે ખેતરમાં ખાલા ઓછા પડશે, એકમ દીઠ પૂરતા પ્રમાણમાં છોડ હોવાથી સરવાળે ઉત્પાદન પણ વધશે.
ને તમે હમણાં કીધું એમ કેલ્શિયમ ને ગંધકનું પ્રમાણ વધે તો પાકનો વિકાસ પણ ઝડપી બનવાનો જ છે.
અને સાથે પાકને ઉપયોગી એવા જમીનના જ રહેલા જીવાણુઓ વધારે કાર્યશીલ બનશે, પરિણામે એકમ દીઠ પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં સારો એવો વધારો થવાનો છે.
વાહ ઉમાબેન, વાહ, કેવું પડ્યો આજ તો તમે ગાગરમાં સાગર ભરી દીધો.
પણ એ ક્યારે? જયારે આપણે લીલો પડવાશ કરવી અને ખારી કે ભાષ્મિક જમીનમાં જીપ્સમ નાખવી તો.
દાનસંગભાઈ, આવી નાની નાની પણ ખૂબ કામની વાતો લખી લઈએ અને એનો ખેતીમાં જો અમલ કરીએ ને તો સરવાળે ફાયદો ઘણો મોટો થાય છે. જેમ કે ઉનાળુ મગફળીમાં સાદી સિંચાઈના બદલે ફુવારા સિંચાઈ પદ્ધતિ અપનાવીએ, પૂરતી ખાતરો પાણીમાં મેળવીને સીધા છોડ ઉપર આપીએ તો છોડનો વિકાસ ઝડપી થવાની સાથે વધારે સુયા બેસશે અને વધારે દોડવા પણ ભરાશે.
આ વાત તો છે ને, મને શંકરભાઈએ વાત કરી હતી
એમ
મને કે સુયા બેહવાની ને દોડવા ભરાવાની કટોકટીની અવસ્થા એ ગમે એમ કરીને પીએ તો દેવાનું.
હા, ખરી વાત છે, એનાથી ઉત્પાદનમાં ઘણો મોટો વધારો થાય છે.
પણ ઉમાબેન, આ વર્ષે એમાં મોટો વાંધો ક્યાં આવ્યો છે કે હવામાન થોડાક દી ગરમ રહે છે તો બેસાડી વળી વાદળિયું અને બેસાડી તડકો પડે માકડાના માથા ફાડી નાખે, એટલે ઓણ તો ઉનાળુ મગફળીમાં તડતડિયા થ્રીપ્સ ને મોલો મસી હજી સુધી કેડો નથી મુકતા.
તો એમાં શું દાનસંગભાઈ, એના નિયંત્રણ માટે 15 લિટરના પંપમાં ફોસ્ફામિડોન 5 મિલીલીટર અથવા ડાયમિથોએટ 30 EC 15 મિલીલીટર કે પછી મિથાઇલો ડિમેટોન 25 EC પણ 15 મિલીલીટરના પ્રમાણમાં 10-12 દિવસના અંતરે 2-3 છંટકાવ કરી જ દેવાના. હા, દાળિયા કે ક્રાયસોપા જેવા પરભક્ષી દેખાય તો કોઈ જંતુનાશક દવા નહીં છાંટવાની. ખેડૂતના એટલે કે આપણા મિત્ર જેવા આ પરભક્ષી બધા ચૂસ્યા ખાઈ જશે.
હે ઉમાબેન, એમ તો છે ને આ ઉનાળુ બાજરીમાં તો ગરમીથી જ મોલમસીએ આમ સાફ થઈ ગયા છે.
મહેશભાઈ, આપણે ગયા ગુરુવારે અને એની અગાઉ અવાજ ઓટલા પર પણ ખેડૂત મિત્રોને એ જ કહ્યું હતું કે ગરમી વધવા લાગી છે એટલે થોડાક દિવસ રાહ જોજો, મોલોમસી જેવી જીવાત એની મેળ જ મરી જશે.
અને ડીએસસીની ઈ સલાહ હોય 100% હાચી પડી છે. દવાઈઓનો 1 પૈસાનો ખર્ચ કર્યા વગર જ પાક સોખા થઈ ગયા છે.
એ ઉમાબેન, આ ઈ તો જાણે બરોબર, પણ ફળ ઝાડની ખેતી કરનારા કેટલાય ખેડૂત ભાઈ બહેનોની એક ફરિયાદ છે કે આપણે એમની વાત તો બહુ લેતા જ નથી.
હા, જુનાગઢ જિલ્લાના આપણા નિયમિત શ્રોતા ખેડૂત મિત્ર શ્રી પ્રેમજીભાઈ માકડિયાએ લાલને પણ આવી જ ફરિયાદ કરી છે.
તો એમ કરો, આજે ઉભા થતા પહેલા એમને જરાક સંદેશો દઈ દો.
હા દાનસંગભાઈ, જરૂર. બાગાયતી પાકોમાં અત્યારે બોર, સીતાફળ અને જામફળમાં તો સંપૂર્ણ આરામના મહિના પછીનો સમય હશે, એટલે પહેલું તો આ પાકોના ખામણામાં ગોળ કરી થોડા દિવસ તપવા દીધા પછી ઝાડને જરૂરી છાંટણી કરી હાલ તો બોરડો મિશ્રણ લગાડી હળવું પિયત આપતા રહેવું.
અને આંબા ચીકુ અને દાડમમાં શું કરવાનું?
એ ઝાડ જો મોટા થયા હોય મહેશભાઈ તો દર અઠવાડિયે નિયમિત પાણી આપવું જોઈએ.
એવું જ આ શાકભાજીમાં રીંગણા, ભીંડા અને ક્યાંક ક્યાંક વેલા વાળા ઉનાળુ શાકભાજીમાં જીવાતનું નુકસાન હોય છે, તો ભેગા ભેગી એની વાત કરી જ નાખો ને.
હા સાંભળો, રીંગણમાં તો ફળ અને ડુંક કોરી નાખનારી ઈયળોનો અને ભીંડામાં પણ ફળ કોરી ખાનારી ઈયળોનો જ ઉપદ્રવ જોવા મળે છે. દાનસંગભાઈ, આ બંને શાકભાજીની ઈયળોને કાબુમાં લેવા પણ મોનોક્રોટોફોસ કે કાર્બારિલ પાવડરનો છંટકાવ કરી શકાય છે.
પણ વેલા વાળા શાકભાજીમાં ફળ માખીને કાબુમાં લેવા શું કરવાનું? ઈ કયો?
હા મહેશભાઈ, વેલા વાળા શાકભાજીની ફળ માખી કુમળા ફળમાં ઈંડા મૂકે છે.
પણ એની ખબર કેમ કરીને પડે કે આ ફળમાં ઈંડા મૂક્યા હશે?
વેલામાં જેટલા ફળ હજી કુણા હોય ને એને ધ્યાનથી જોવાના. જે ફળમાં ટૂવા પડી જાય અને એનો વિકાસ અટકી જાય એ ફળ માખીએ મૂકેલા ઈંડા વાળું છે એમ સમજી જવાનું.
હા સમજી ગયા, માનો કે સમજણ પડી ગઈ, ખબર પડી ગઈ. પણ પછી એનો ઉપાય શું કરવાનો? એ તો કયો?
ઉપાયમાં જરા ટ્રીક વાપરવાની છે મહેશભાઈ.
ટ્રીક તમારી બાપા, ફળ માખીના ઈંડાનો નાશ કરવા વાળી ટ્રીક વાપરવાની?
હા, પહેલું તો 15 લિટરના પંપમાં મેલાથિયોન 50 EC 15 મિલીલીટર અથવા મિથાઇલ પેરાથિયોન 50 EC 15 મિલીલીટર અને નહીતર DDVP 100 EC 10 મિલીલીટર માંથી કોઈ પણ એક જંતુનાશક લેવાની. પછી દરેક પંપમાં 750 ગ્રામ ગોળ વેલવવાનો. ગોળ? હા, આ દવા અને ગોળ બરાબર ઓગાળ્યા પછી સાંજના સમયે જ નોઝલના આટા થોડા ઉતારીને મોટા ફોરા પડે ને એ જ રીતે છંટકાવ કરવાનો. એટલે બે છંટકાવમાં તો ફળ માખીના ઈંડાનો નાશ થઈ જશે અને વેલા પર તંદુરસ્ત ફળ મોટા થવા માંડશે.
હવે મને લાગે છે કે આપણે આ મોટી વાતો પૂરી કરવી પડશે.
હા હા, હાથ ને પાતરી તો થાવા આવી છે. એટલે ઝટ ઇનામી સવાલ પૂછી નાખો અને પછી જાહેર કરી નાખો બે ઇનામ વિજેતાના નામ.
હા એ તો તૈયાર જ છે. લો વાંચો પહેલા ઇનામી સવાલ. લો મહેશભાઈ.
હા લાવ 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 લાવ, પેલા મને દો હું વાંચું. હા તો ભાઈઓ ને બહેનો, આજનો 216મી કડીનો ઇનામી સવાલ ઈ છે કે જમીનમાં ખારાશ ઘટાડવા શું ઉપાય કરી શકાય?
સવાલ બરાબર સાંભળ્યો ને બાપા? હે ફરી બોલું છું, સાંભળજો. જમીનમાં ખારાશ ઘટાડવા શું ઉપાય કરી શકાય?
આજ તો અવાજ ઓટલા ઉપર DSC નો ફોન નંબર 02717-235-995 જોડીને પણ જવાબ નોંધાવવાની સાથે ખેતીને લગતી બીજી વાત કરી શકશો.
એટલે આ બે ભાઈઓની જેમ તમારો નંબર એ ઇનામમાં લાગી જશે.
હા મિત્રો, આજે બીજું ઇનામ જીતે છે જિલ્લો બનાસકાંઠા થરાદ તાલુકાના ગામ આજાવાડાના ચૌધરી મહાદેવભાઈ ગગાભાઈ.
અને પહેલું ઇનામ જીતનારા ભાગ્યશાળી ખેડૂત મિત્ર છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામ મીઠા કોટડાના ગુગાભાઈ રવજીભાઈ સાખર.
તમને દેવ ને અમારા ખૂબ ખૂબ અભિનંદન હો, ને ફોન ભેળા પાછા ટપાલ છીએ જવાબ દેતા રહેજો, ને ખેતી ને લગતી કોઈ મૂંઝવણ હોય તો કેતા રહેજો બાપલા.
સરનામું નો આવડે ઈવડો ઈ હાસો ખેડૂત જ ન કહેવાય.
આવ મોઢે જ હોય સજ્જતા નો સંગ લાવે ખેતીમાં રંગ. DSC સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 58.
હા મિત્રો, તમે જો સલાહ કે ભલામણનો યોગ્ય અમલ કરતા રહેશો, ખેતીને લગતી સમસ્યા જણાવતા રહેશો, તો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ બર આવ્યાનો અમને પણ આનંદ થશે.
એટલે થાય એટલો ભલામણનો ઉપયોગ કરજો અને ગરમીમાં તબિયત હાચવીની ખેતી સુધારતા રહેજો.
બસ એટલી જ ભલામણ હારે અત્યારે કહી દઈ.
નમસ્તે, આવજો.